પત્ર 113. સિદ્ધનાથથી લખેલો લાંબો પત્ર મળ્યો હશે. ત્યાંથી તાવે પાછો હલ્લો શરૂ કર્યો છે. લગભગ રોજ તાવ આવે છે, કોકવાર બપોરે ને કોકવાર રાત્રે. સવારે કંઈ ઠીક હોય છે એટલામાં હું 10-12 માઇલની મજલ કાપી લઉં છું. શરીર સારું નથી હોતું ત્યારે મગજમાંથી તમને કદાચ વિચિત્રતા લાગશે, સદવિચારોનો ધોધ છૂટે છે. એવે વખતે કોઈ લેખક પાસે હોય તો કેટલું એ સાહિત્ય ઝીલીને સંગ્રહી શકાય. હું ઘણીવાર તમને કહેતો આવ્યો છું કે બીમારીની હાલત નિહાળવા તમે પાસે હો એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરો. સાચું સ્વરૂપ તો ત્યારે જ પ્રગટે છે. સાચા રણસુરાની મર્દાનગી ખાલી કવાયત કે શોકના ગોળીબારમાં નથી પ્રગટી નીકળતી. એની મોત તો રણસંગ્રામમાં જ, જ્ઞાનીનું પણ તેમ જ છે. એના મગજની શક્તિનું માપ તો જીવલેણ માંદગીમાં જ કાઢી શકાય. એ ફાવે તેમ હોય પણ પોતાની શક્તિનું પોતે માપ કાઢવા માટે આવી બીમારી જેવો બીજો ભાગ્યે જ કોઈ ઉપાય મળી શકે. અને તદ્દન પરદેશમાં આવી બીમારી આવી પડે એને હું તો આત્મોન્નતિની પ્રગતિનું ઊંડાણ માપવા માટે ઉત્તમ તક માનું છું. ને એવી તક આપવા માટે પરમાત્માનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પરમાત્મા કેટલો દયાળુ છે, એની દયાનો તમે કોઈ દિવસ સ્થિર ચિત્તથી વિચાર કર્યો છે? લંગડે પગે ને તાવવાળે શરીરે લગભગ 60-65 માઇલની મજલ કાપી આજ સવારે ચીચલી આવી પહોંચ્યો. 5-6 દાડામાં સ્નાન નહીં, વેશ અવધૂતિ, છોકરા પાછળ દોડે ને કાંકરા મારે એવો, વસ્ત્ર પણ ગંધાઈ ઉઠે એટલા સ્વચ્છ. છતાં અહીંના મારવાડી બ્રાહ્મણ વેપારીએ મને રોકી લીધો ને હું આગળ જવાની ઘણીએ ઉતાવળ કરી રહ્યો છું, છતાં 5-7 દહાડા જવા દે એમ લાગતું નથી. લૂંટાયા પછી ભોસાનો ખૂબ જ્ઞાન ચર્ચા કરું છું. સાથેના પરિક્રમવાસીને એક જ સાથે રાખ્યો છે. આગળ વધાય કરી મને થોડા દિવસ રાખી લેવાની એની વૃત્તિ છે. પણ મારાથી સાથ કેમ છોડાય? ગાદી પર બેસવાનું મળ્યું એટલે સાથેના ગમાર ભલે હોય પણ માણસને કેમ કાઢી મુકાય? બને તે ખરું, ભાગી જવાની યુક્તિ ખોલી રહ્યો છું. આમ રોકાણ થશે તો હું મૂવો પડ્યો છું. પરમાત્માની કોઈ ગૂઢ ઈચ્છા હોય તો ભલે, બાકી મારે તો આ કેદખાના જેવું જ છે. તમારા લંગોટ આવ્યા પણ ઉપરની છાટીઓનું કેમ? તદ્દન ફાટી ગયેલી. ભલા શેઠે વગર સૂચવે કે માગે તદ્દન સ્વદેશી ખાદીની 2 ચાદરો મંગાવી દીધી. મને બીક લાગતી હતી કે ખાદી છોડી મારે બીજા વસ્ત્ર ધારણ કરવા પડશે કે કેમ, પણ પ્રભુએ લાજ રાખી. આ માણસ દાદા ધુનીવાલાનો પરમ ભક્ત છે, એના ઉપર એમની પૂરી કૃપા પણ છે. એણે કેવળ દાદાજીની સ્તુતિના 50-75 ભજનો બનાવ્યા છે, તે 3-4 નાનકડા પુસ્તકના રૂપમાં છપાવી વિનામૂલ્યે એની લાણી કરે છે. દાદાજીની વાતોને ચમત્કારોના ગીત ગાતા એનું મોં જરાય થાકતું નથી. આવા માણસે મને રોકી પોતાના બંગલામાં ઉતારો આપ્યો એ પણ એક અવધૂતિ ખેલ જ છે. અસ્તુ, તમે મારી પ્રશ્નોત્તરમાલા પર વિવેચન કરવાના હતા તે કર્યું. કર્યું હોય ને બની શકે તો તમારી શાળાના હિન્દી શિક્ષકની મદદથી એનું હિન્દી પણ કરાવી નાખો. નામ રંગ પ્રશ્નોત્તરમાલા રાખવું, છોટી પ્રસ્તાવના. આ શેઠ એને છપાવવા માગે છે. અક્ષર ગીતાનું શું થયું એનું વિવરણ પણ તૈયાર રાખશો. વિઠ્ઠલે મને એકવાર કહેલું કે 50-60 રૂપિયા સુધીનું કોઈ છપાવવાનું કામ હોય તો મારી વૃત્તિ તે ઉપાડી લેવાની છે. રતનલાલ મને કુટિયેથી નીકળતા પહેલાં મળેલા. નામાવલી તો છપાઈ જશે. માંગરોલ મહાસુદ પાંચમ. ખૂબ આનંદમાં છું. તાવે પાછી રજા લીધી છે પણ હજી પોતાની અશક્તિ વગેરે છાવણી ઉઠાવી નથી. ત્યાં સુધી એનો વિશ્વાસ કરી શકાય નહીં. તદ્દન બાહુક જેવો વેશ ધારણ કરી ગમારની માફક ફરું છું, છતાં કોક કોક ઠેકાણે રોકાણ થાય છે. ચીચલીના શેઠને ત્યાં 3 રાત્રિ રહી મહામુસીબતે નાસી છૂટ્યો એટલામાં તો ત્યાંથી 20 માઇલ દૂર આવલા સનખેડાના પટેલે મને પકડ્યો. ત્યાંથી નાઠો તો આજે અહીં રોકાઈ જવું પડ્યું છે. હવે હું ગભરાઈ ગયો છું. શિવરાત્રિ અમરકંટક કરવાની છે ને આમ અણધાર્યું રોકાણ થાય છે. અહીંથી અમરકંટક લગભગ 350 માઇલ છે ને માર્ગમાં મોટું મહારણ મુંડિયા મહારણ ઓળંગવાનું છે. ગુરુ મહારાજની ઈચ્છા હોય તે ખરી, પગનું દર્દ હજી 4 આની કાયમ જ છે. બિલધારી મહાસુદ નોમ. કાલથી રાતથી તાપીદાસની પાછી પધરામણી થઈ છે. એને આ મહેલ બહુ ગમી ગયો હોય એમ લાગે છે. પરમાત્માની ઈચ્છા. રાત્રે વરસાદ પણ ખૂબ પડ્યો. પીઠોરા મહાસુદ બારસ. વરસાદે શું ધાર્યું છે કોણ જાણે. પરમદાડે તાવ ચડેલો. કાલે 13 માઇલ ચાલી પીઠોરા આવ્યો. રાત્રે બેહદ વરસાદ પડ્યો. આખી રાત ધૂળમાં એક ઝાડ તળે દત્તનું બંડલ ખોળામાં લઈ કામળો ઓળી બેસી રહ્યો. બધા વસ્ત્ર કાદવથી તરબોળ થઈ ગયા. આજે બધા જેમ તેમ ધોઈને સૂકવી દીધા છે ને દેવતા ચેતાવી તાપતો બેઠો છું. તાપવાથી પિત્ત ચઢે છે પણ તેમ કર્યા વગર છૂટકો નથી, કેમ કે બધા વસ્ત્ર કામળો સુદ્ધા ધોઈ નાખવા પડ્યા છે. એક સાથી છે એટલે દેવતાની જોગવાઈ થઈ શકી છે. રાતભર તો દેવતા પણ ન હતો. સવારે લાકડા છાણા માગી આણી બિચારાએ ધૂણી ચેતવી. આકાશ હજુ ઘનઘોર જ છે. લગભગ 2 વાગ્યા હશે. વસ્ત્ર સુકાઈ જાય તો 2-5 માઇલ આગળ ચાલવા વિચાર છે. જોહર મે આઈ કમિન સર એમ પૂછી જ રહ્યો છે. જવાબમાં મેં પ્રથમથી જ વિધાઉટ એની રિઝર્વ ઓર હેઝિટેશન એવું પાટ્યું બધે દરવાજે છોડી દીધું છે. ચોરને ના કહીએ થોડો જ શાંત રહેવાનો હતો. દરવાજે પાકો બંદોબસ્ત દેખાશે તો ક્યાંક ભીતમાં ખાતર પાડી પોતાનું કામ કરી જ લેશે અને એ બાકું પૂરી નાખવાની નાહક ઉપાધિ માત્ર આપણે વોરી લેવી પડશે. એટલે આપણે તો પ્રથમથી જ સર્વ બાબતમાં ખુલ્લા દરવાજાનો અવધૂતિ નિયમ રાખ્યો છે. કોઈને એ ગમે કે ના ગમે પણ વસ્તુ સ્થિતિ એવી છે ખરી. માઇલમાં બિલકુલ સદાવ્રત નથી. 15-1 માઇલ ચાલી પાસે થોડા કોદરા પડેલા તે બાફીને ખાવા બેઠો એટલામાં તાવે પાછો મારો શરૂ કર્યો. પણ તે ન ગણકારતા બાકીના 8-9 માઇલ ચાલી અત્રે એક ધર્મશાળામાં આવીને બેઠો છું. તાવનો મારો ચાલુ જ છે. આવતીકાલ અહીં મુકામ કરી પરમ દિવસે આગળ 18 માઇલની આગેકૂચ કરવા વિચાર છે. તમારો પત્ર મળ્યો. તમારી અસ્વસ્થતા ક્યારે મટવાની? પ્રભુની અચિંત્ય દયાની અનેક વાતો તમે વાંચી હશે. મારા જીવનમાંથી અપેક્ષા શા માટે રાખો છો? મારા અનુભવો લખું તો એક મોટું પુરાણ ભરાય. આજની જ વાત. પદ્મઘાટથી 23-24 માઇલ ચાલીને તદ્દન દિન ડૂબતે અત્રે આવી પહોંચ્યો. પાસે કણપણ ખાવાનું નહોતું. શરીરમાં તાવ ખૂબ ચડેલો. મંડલા મોટું ગામ છે. આટલા મોટા ગામમાં સદાવ્રતનો પત્તો થોડીવારમાં કેમ કરી લાગે ને રાત્રે સદાવ્રત આપે પણ કોણ? પગમાં તો ડગલુંએ ચાલવાની તાકાત નહોતી. વળી આખા દિવસનો ભૂખ્યો પણ હતો. તાવને લીધે કંઠ સુકાઈ જવાથી તરસ પણ ખૂબ લાગી હતી. એટલે બીજો ત્રીજો વિચાર કર્યા વગર રસ્તામાં ટપાલ ખાતામાંથી ટપાલ લઈ સીધો ધર્મશાળાનો માર્ગ પૂછતો હું ચાલી રહ્યો હતો. એટલામાં એક પોલીસનો સિપાઈ સામો મળ્યો. તેણે નામ ગામ પૂછ્યું. મેં તો નિર્ભયપણે શાંતિથી સર્વ લખાવી દીધું. પદ્મઘાટથી મંડલા 23-24 માઇલ એક દિવસમાં ને તે પણ આવી સ્થિતિમાં ચાલીને આવું છું એવું સાંભળી એને કંઈક અચંબો લાગ્યો. કેમ કે સાજો માણસ પણ એવી હિંમત ન કરે. એના દિલમાં કંઈક શંકા પણ આવી. એ નિહાળી નિહાળીને મારી તરફ જોવા લાગ્યો. એટલામાં એને કોણ જાણે શું થયું. એણે શું જોયું તે એ જાણે. તે નરમ બની મહારાજ શું ખાશો એવું પૂછવા લાગ્યો. મેં તો ખાંડની ચીજ વગરનું બીજું જે મળે તે એમ ટૂંકો જવાબ આપ્યો. એણે ખૂબ પૂછ્યું પણ મેં તો અન્ય શબ્દ ઉચ્ચાર્યો જ નહીં. જાતે આવી એણે એક સારી એકાંત જગ્યામાં ત્યાંના માલિકને કહી મને આસન લગાવવાનું કહ્યું ને સાથેના પરિક્રમવાસીને બજારમાં લઈ જઈ છાણા વગેરે સાથે, કેમ કે રાત્રે છાણા પણ કોણ આપે, બે માણસનું સીધું પણ આપી દીધું. આવતીકાલે મને મળવા આવવાનું કહી ગયો છે. પરમાત્માએ આવી અણધારી સહાય ન કરી હોત તો આજે તદ્દન ભૂખ્યું પડી રહેવું પડત, ને તે પણ કોઈ ઝાડ તળે, કેમ કે રાત્રે અજાણ્યા માણસને, ને તે પણ મારા જેવા અવધૂતિ વેશવાળા કોઈ પણ ધર્મશાળામાં ઉતરવાની જગ્યા ભાગ્યે જ મળત. ભાઈ વ્યાસ મને આવી મળવાની ઘણા દિવસથી ગર્જના કરી રહ્યા છે. સિદ્ધનાથ એમનો પત્ર હતો, તેમાં તેમણે અમુક અમુક તિથિએ મારો મુકામ ક્યાં હશે ને ત્યાં પાસે રેલવેનું કયું સ્ટેશન પડશે તે પૂછાવેલું. મેં તેમને તે પ્રમાણે બધું લખી જણાવેલું ને આવો તો સાથે થોડું સુદર્શન ચૂર્ણ, એક નાની વેસેલીનની ડબ્બી ને દંતમંજન લઈ આવવા લખેલું. પણ તેમના દર્શન નથી એટલું જ નહીં, પણ મંડલા આવી તપાસ કરતા પત્ર સરખો પણ નથી. ક્યાં વિચારે છે ને કયા મહાકાર્યમાં પડ્યા છે કોણ જાણે. તમને પત્તો લાગે તો કુશળ સમાચાર પહોંચાડશો. નારાયણનો પત્ર છે, એની તબિયત સારી છે. હું એકાદ બે ચાતુર્માસ આ મુલકમાં કરું તો આપણા ગ્રંથોનું હિન્દી બધું છપાઈ જાય એ છપાવવાની અનેક જણે ઈચ્છા પ્રદર્શિત કરી છે, પણ હજી ગુજરાતી જ થયું નથી ત્યાં હિન્દીની કા કથા. ભાઈ રતનલાલને સાથે શ્લોકોના અને પત્રની સંક્ષિપ્ત હકીકત લખી જણાવશો. બાળકૃષ્ણ અને પ્રાણશંકર મહેતા વગેરે જે કોઈ સંભારે તે સર્વને હર નર્મદે હર. હાલ એ જ 25 રોજમાં મહારાજપુરમાં જઈ પહોંચીશ. બીજો પત્ર ત્યાંથી લખાશે. સરનામું કેરો પોસ્ટ માસ્તર, મહારાજપુર, ગઢા મંડલા સ્ટેશન, BN રેલવે. તાક અહીંયા પ્લેગ ચાલે છે.